நமோ நோயை சௌரி அன்பானம், நமோ நோயை சௌசிதானம், நமோ நொழி சௌ ஆயிரியானம், நமோ நொழி சௌ ஜாயானம், நமோ நொழி சௌ திருதாவதி சாவணம், ஓம்காரம் எங்கும் சயோக்த நித்தியம் ஜாயந்தி யோகினம், காமதம் மோஷதம் செய்யும் காராய நமோ நம, மங்கனம் பகவானையோ மகிழம கோக்குமோ, மங்களம் குன்கொண்டாரி உஜயந்திரம் போசு மங்களம் நமாசுமரி சாராய்,
புஷ்ரா சித்தி உபாய் 22வீ காதா. ஆம் જો સંકિત નું લક્ષણ જાણીએ તો તેને ઇનકાર કરીએ, માટે તે સંકિત નું લક્ષણ કહે છે. જીવાદિવાદીનામ તત્વાર્થાણામ સદૈવ કર્તવ્યમ શ્રદ્ધાનં વિપરીત અભિનિવેશ નિમિત્તમ આત્મન રૂપમ તત્. એનો અન્વયાસ જીવજીવાદી તત્વાર્થોનું વિપરીત આગ્રહ અભિનિવેશ રહિત બીજાને બીજાપણે સમજવા રૂપ મિથ્યાજ્ઞાનથી રહિત આશ્રવને આત્મા સમજે, આત્માને આશ્રવ સમજે, સંવરને મંદ સમજે, મંદને સંવર સમજે વગેરે, બીજાને બીજાપણે સમજવાનું મિથ્યા જ્ઞાનથી રહીત શ્રદ્ધા દ્રઢ વિશ્વાસ નિરંતર જ કરવો જોઈએ. કારણ કે તે શ્રદ્ધાના જ આત્માનું સ્વરૂપ છે. સમ્યક દર્શન આત્માનું સ્વરૂપ છે, આત્માનું રૂપ છે, આત્માની નિર્મળ પર્યાય છે. સમ્યક દર્શનની મોક્ષના માર્ગનો અવયવ આત્માના નિર્મળ પર્યાયનું સ્વરૂપ છે. રાગાદી એને સમ્યક દર્શી કહેતા નથી, એમ અહીં સિદ્ધ કરવું છે. આત્માનું રૂપ છે તો શુદ્ધ આત્મા છે, એવી એની શ્રદ્ધાની પર્યાય પણ શુદ્ધ જ છે, આત્માનું સ્વરૂપ છે. જીવાદિવાદીનામ તત્વાર્થાનામ શ્રદ્ધાનું સદૈવ કર્તવ્ય. ટીકા. જીવજીવાદી જે તત્વાર્થ તત્વ એટલે જેનો જેવો કાંઈ નિજ ભાવ, જીવનો નિજ ભાવ, આશ્રમનો નિજ ભાવ, સંબર નિદ્રાનો નિજ સ્વરૂપ, જીવનું તેનું સ્વરૂપને ભાવ છે, તેવો જ હોવો, તે ભાવમાં તેવો જ હોવું, તે એનું નામ તત્વ. મનનો ભાવ શુભ છે, પાપનો અશુભ છે, સમનિદ્રાનો શુદ્ધ ભાવ છે, આત્માનો જ્ઞાયક ભાવ છે, અજીવનો અજીવત્વ ભાવ છે. તે ભાવને તે પ્રકારે અંતરમાં શ્રદ્ધું, તે તત્વથી સંયુક્ત જે અર્થ તત્વાર્થ લીધું છે, જેનો જીવો કાંઈ નિજ ભાવ છે, જીવનો નિજ ભાવ જ્ઞાયક છે, મનનો નિજ ભાવ શુભ છે વગેરે, જેનો જીવ નિજ ભાવ છે તેવો જ હોવો, તે તત્વથી સંયુક્ત, તેના ભાવથી સંયુક્ત વસ્તુ. અર્થ એટલે પદાર્થ, એ તત્વાર્થ, સાચી તત્વ, સાચી અર્થ છે તેનો એનો ભાવ, તેનો શ્રદ્ધાન એટલે આમ જ છે. આત્મા એનો અર્થ કરશે આ તેનો જરી, બીજી રીતે નથી એવો પ્રતીત ભાવ તે સદૈવ કરતો છે. કેવું શ્રદ્ધાન કરવા યોગ છે? વિપરીત અભિનિવેશ વિયુક્તમ, એટલે બીજાને બીજા રૂપે માનવારૂપ મિથ્યાત્વથી રહી, જે ભાવ જે તત્વનો છે તેનાથી વિપરીત બીજા ભાવે તેને માનવું, એનું નામ વિપરીત મિથ્યા છે. એનાથી રહી શ્રદ્ધાન કરવું, તે શ્રદ્ધાન આત્માનું સ્વરૂપ છે. આ તો શ્રદ્ધાન આત્માનું સ્વરૂપ છે, શુભ જોગ વિકલ્પ નહીં, કઈ આત્માનું સ્વરૂપ એ તો પણનું સ્વરૂપ છે. જે સદ્ધાન સાયક સંકેત દ્રષ્ટિને ઉપજે છે, જે આત્માના સ્વરૂપની શુદ્ધ શ્રદ્ધા ક્ષાય સમ્યક દ્રષ્ટિનો ઉપદેશ છે, તે જ સ્થિત અવસ્થા સુધી રહે છે. સમજાણો? એ જ સ્વરૂપ ત્રિયંતને હો, મનુષ્યને હો, નારકીને હો, સાયક, તે જ સિદ્ધ અવસ્થા સુધી રહે છે. તેથી ઉપાધિ ભાવ નથી, તેથી સમ્યક દર્શન કોઈ શુભ વિકલ્પ કે શુભ જોગ તે નથી એમ કે છે. સમ્યક દર્શન નિરૂપાધિ આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, તેની શુદ્ધ શ્રદ્ધારૂપી પરિણામ તે આત્માનું નિરૂપાધિ રૂપ સ્વરૂપ છે. વિકલ્પ જ્યાદિ દયાદાન કે શુભ જોગ છે એ તો ઉપાધિરૂપ છે. આ સમ્યક દર્શનના પરિણામ ઉપાધિરૂપ નથી. સમજાણું કાંઈ? ભાવાર્થ આત્માનો નિજ ભાવ છે, આત્માની નિજ પર્યાય છે. શુદ્ધ સ્વરૂપ જેવું જ્ઞાયક છે એવી, અને જે રાગ આદિ ભલે હો એ પ્રમાણે જેનું જે ભાવ છે તેની અહીંયા શ્રદ્ધા સ્વસન્મુખમાં, અને એમાં રાગ આદિ નથી એવા પરિણામની શ્રદ્ધા, તે આત્માનો જ ભાવ છે. આત્માની નિર્મળ દશા છે, આત્માનું જ વાસ્તવિક તે રૂપ સ્વરૂપ છે. હું આટલો તો ખુલાસો કર્યો છે કે સમ્યક દર્શન તો આત્માનું રૂપ છે. શું જોઉં સમજી કે છે એ આઠની ક્યાં વાત, ચોથાની વાત છે જે પહેલેથી વાત જીવાદી તત્વા સમજ. સમજાણું કાંઈ? શુભ જોગ તો ઉપાધિ છે, વિકલ્પ છે, કર્મજન્ય ભાવ છે. એને સંકિત કહેવાય નહીં. સંકિત સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સન્મુખનું, અને તેમાંથી બીજા તત્વો છે તે ભાવવાળા આમાં નથી એ રીતે એની શ્રદ્ધાનું વિપરીત શ્રદ્ધાંતરિત થવું, એનું નામ આત્માનું સ્વરૂપને રૂપ છે. જે સ્વરૂપ સિદ્ધ ભગવાનમાં પણ રહે છે. હે, વસ્તુથી પોતાની પર્યાય છે ને નિર્ભય, એની એ રહે છે. મોક્ષ માર્ગમાં થઈ તે મોક્ષમાં પણ રહે છે, આવે છે ને મોક્ષ માર્ગ પ્રકાશ. જે બીજથી ડાળ થઈ એ ડાળ પછી ઝાડમાં પણ રહે છે. માર્ગની વાત કરી છે, ભાઈ મોક્ષ માર્ગ છે એ વળી મોક્ષમાં કેમ રહે એમ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષમાં, એ તો મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન એ વળી મોક્ષમાં કેમ રહે, એમ એવું થયો નિર્મળ ત્યાં પણ રહ્યો છે એમ કે છે. શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા નિર્વિકલ્પ રાગના લક્ષ વિજ્ઞાની ચૈતન્યના આશ્રય થયેલી નિર્મળ શ્રદ્ધાના પરિણામ તો સિદ્ધ સ્વભાવમાં પણ મોક્ષમાં પણ રહે છે એમ કે છે. મોક્ષનો માર્ગ છે છતાં મોક્ષમાં પણ રહેશે. તત્વાર્થસંજ્ઞાનું સમ્યક દર્શનનું લક્ષણ છે. તે તત્વાર્થસંજ્ઞાન બે પ્રકારે છે, બે પ્રકારે હોય છે. એક સામાનરૂપ, એક વિશેષરૂપ હોય છે. જે પરભાવોથી ભિન્ન, પુણ્યપાપના વિકલ્પથી ભિન્ન, પોતાના ચૈતન્ય સ્વરૂપને પોતા રૂપે શ્રદ્ધે, એમાં બધું આવી ગયું ટૂંકા માટે. પરભાવોથી ભિન્ન, અજીવ અને પુણ્યપાપ આશ્રમબંધી પરભાવ છે બધા, એનાથી ભિન્ન પોતાના ચૈતન્ય સ્વરૂપ વિશેષ વિના ન હો, પણ આ રીતે સામાન્ય બુદ્ધિવાળાને નારકીમાં, મનુષ્યમાં, દેવમાં આદિ ત્રિયંચમાં પરભાવોથી ભિન્ન પોતાના ચૈતન્ય સ્વરૂપને પોતા રૂપે શ્રદ્ધે, ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ છે તે હું છું, પરભાવથી હું નથી એમાં પરભાવની શ્રદ્ધા આવી ગઈ. સમજાણું કાય? ચૈતન સ્વરૂપથી પોતા રૂપે શ્રદ્ધે એમાં સંબંધિતરાન મોક્ષ પણ આવી ગયો. ચૈતન સ્વરૂપથી હું એની અંદર નિર્મળતાની પર્યાય ચૈતન પ્રગતિ એ સંબંધિતરાન મોક્ષ, પ્રભાવમાં અજીવ આશ્રમબંધ બધું એમાં આવી ગયું, સ્વપરમાં હાથે આવી ગયા. સમજાણું કાય? વિશેષ જ્ઞાન ન હો, સૂક્ષ્મ ન હો, છતાં આવી શ્રદ્ધા હોય એને પણ સમ્યક દર્શન કહે. જ્ઞાનની વિશેષતા નથી એમાં, એમ કહે છે. ધોધ માર્ગમાં હાથી તત્વનું જાણકુણ લીશે. પરભાવો થી ભિન્ન વિકારના વિકલ્પ થી તદ્દન જુદું સ્વરૂપ એવું જે ચૈતન સ્વભાવ શુદ્ધ આત્માનું એની શ્રદ્ધા તે સામાન તત્વાર શ્રદ્ધા ને કહીએ. સામાન એટલે વિશેષ જ્ઞાનના સમજ વિના પણ છે બરાબર યથાર્થ આત્માના અનુભવની પ્રતીત. જાણું કાંઈ એમ કહીને એમ કે છે કે સમ્યક દર્શન થયું એટલે એને જાણ પણ બહુ જ હોય, ઘણું જ હોય એમ કાંઈ નથી. આ સિદ્ધાંતો નારકીને પણ હોય છે સમ્યક દર્શન, ત્રિયંજ ધોરમાં પણ હોય છે દેડકા આદિને, આદિ સર્વ સમ્યક દ્રષ્ટિજીવન હોય છે. આ તો બધાને હોય સામાન્યપણે, તો બધાને હોય છે. અને જીવ જીવાદી સાત તત્વોના વિશેષણો ભેદો જાણી સંધાન કરે તે વિશેષ તત્વાર સંધાન કહીએ, તે વિશેષ તત્વાર સંધાન કહીએ. છતાં એનું ફળ વસ્તુ તો એક જ પ્રકારની છે. જ્ઞાન પણ વિશેષ છે માટે તત્વાર સંધાન એની બહુ નિર્મળ છે એમ કઈ નથી. આને વિશેષ તત્વાર સંધાન કહીએ. સમજાણું કાંઈ. આ સંધાન મનુષ્ય દેવાદી વિશેષ બુદ્ધિમાન જીવોને હોય છે, સૂક્ષ્મ વધારે હોય. અને અનુભવની પ્રતિ તો એવી જ હોય જેવી છે એવી સામાન્યમાં કઈ એવી જ આને હોય. આને વધારે જાણપણનો ભાવ હોય એટલું. સમજાણો. વિશેષણો ભેદો જાણી સંધાન કરે તે વિશેષ તત્વાર સંધાન કહીએ. આ સંધાન મનુષ્ય દેવાદી વિશેષ બુદ્ધિમાન જીવન હોય છે. પરંતુ હવે રાજમાર્ગ કે છે, રાજમાર્ગ મુખ્ય માર્ગની અપેક્ષા એ સાત તત્વોને જાણવા તે સંકેતનું સમ્યક શ્રદ્ધાનું કારણ છે. કારણ કે ઓલા સાત તત્વોના નામે આવડતા ન હોય ત્રિજંશને. કેટલાક મનુષ્યને પણ એવા સાત તત્વોના નામ ન આવડતા હોય, અંદર વસ્તુનું ભાન થઈ ગયું. સમજાણું કાંઈ. એથી કે છે કે એ પણ સામાન્ય સમ્યક દર્શન છે, એ પણ સમ્યક દર્શન છે, વિશેષ જ્ઞાન સહિત છે, એ પણ સમ્યક દર્શન જ છે. પણ રાજમાર્ગે સાત તત્વોનું જાણ પણ આમાં લેવામાં આવે. હા, એ સામાન્ય વિશે આ અપેક્ષા છે, જ્ઞાનની અપેક્ષા છે મોટી. એથી એને શ્રદ્ધામાં ભેદ પાડ્યો. હું કહ્યું એ એમ કે જ્ઞાનની અપેક્ષા વિશે શ્રદ્ધામાં હોય, શ્રદ્ધાની અપેક્ષા ભેદ પાડ્યો. જેમ શુદ્ધ કેવળીને અવગાર સંકેત, કેવળીને પરમ અવગાર સંકેત, ભાઈ સંકેત તો સંકેત છે. ઓલા હાથ તો તુલ્યો છે ને એટલે એને ધોખ માર્ગે હાથનું જ્ઞાન લઈને વિશેષ કહેવું છે. સમજાણું કાંઈ. એક આત્મા એ હાથમાં આવી જાય છે, એક આત્મા શુદ્ધ સ્વરૂપનું ભાન થી એ આત્મામાં આ અજીવ નથી એમ ભેગું આવી જાય છે. એમાં પુનપાપ ને આશ્રમ નથી એવું આવી જાય છે. બધું એક જ લક્ષણ છે. તો એનો ખલાસ મોક્ષમાં કર્યો છે ઘણો કર્યો. સમજાણો. શુદ્ધ સ્વરૂપ મતાર્થ વસ્તુ એની અંતરમાં સ્વસન્મુખ થઈને પ્રતીતિ એમાં એ બધું આવી જાય છે. સામાન્યપણે ત્યાં આત્માને લીધો પણ એમાં અજીવાદી નથી એવી શ્રદ્ધા પણ ભેગી આવી જાય છે. એમાં નથી એટલે બીજા છે એમ શ્રદ્ધા આવી જાય છે. રાજમાર્ગ મુખ્ય માર્ગની અપેક્ષા એવું હાથ કીધા છે ને એટલે હવે એને સ્પષ્ટ વિશેષ છે. સાત તત્વોને જાણવા તે સંકેતનું સમ્યક શ્રદ્ધાનું કારણ છે. એટલે જાણવા તે શ્રદ્ધાનું કારણ છે. કારણ કે જો તત્વોને જાણે નહીં તો શ્રદ્ધાન શાનું કરે. આ જીવ છે, આ પુનપાપ છે, આ બંધ છે, અજીવ છે, એમ આ સુમનિરા આદિ વિશેષ ન જાણે તો જણાવ્યા વિના શ્રદ્ધાનું કોનું કરે. તેથી સાત તત્વોનું થોડું વર્ણન કરીએ છીએ. તત્વાર શ્રદ્ધાનો શબ્દ પીડ્યો છે ખરો ને, એટલે સાત તત્વો કેવી રીતે છે એની વાત થોડી સમજાવે. જીવ તત્વ કોને કહેવાય એના ત્રણ પ્રકાર પાડશે. પ્રથમ જીવ તત્વ ચેતના લક્ષણથી બિરાજમાન, તે શુદ્ધ બિરાજમાન ભગવાન આત્મા શુદ્ધ ચૈતન સ્વરૂપથી ચૈતના લક્ષણથી બિરાજમાન, ચેતના લક્ષણથી જીવ તત્વ બિરાજમાન. તે શુદ્ધ અશુદ્ધ ને મિશ્રના ભેદથી ત્રણ પ્રકારે છે. જીવ તત્વ પણ ત્રણ પ્રકારે તેના ભાવમાં હોય છે. શુદ્ધ જીવ તત્વ જે જીવોને સર્વગુણ પર્યાય પોતાના નિજ ભાવ રૂપે ભણ્યા છે, કેવળી જે જીવોને સર્વ ગુણ પર્યાય નિર્મળ ગુણની પર્યાય પોતાના નિજ ભાવ રૂપે શુદ્ધ પરિણમ્યા છે, જેમના કેવળ જ્ઞાનાદી ગુણ શુદ્ધ પરણતી એટલે પર્યાયથી બિરાજમાન થયા તેને સુજીવ કહીએ. કેવળીને સીધને સુજીવ કહીએ. સમજાણું ખાય. જીવ તત્વની વ્યાખ્યા, જીવ તત્વમાં શુદ્ધ પૂરણ ગુણની પર્યાય નિર્મળ થઈ ગઈ એને સુજીવ તત્વ કહીએ. અશુદ્ધ જીવ તત્વ જે જીવોના સર્વગુણ પર્યાય વિકાર ભાવને પ્રાપ્ત થઈ રહ્યા છે, જે જીવોના સર્વગુણ પર્યાય જે વિકાર ભાવને પ્રાપ્ત થઈ રહ્યા છે, કેટલાક અસ્તિત્વવાદી પણ જે ગુણ થઈ રહ્યા એની વાત લઈ. જ્ઞાનાદિ ગુણ આવરણથી આચ્છાદિત થઈ રહ્યા છે, જ્ઞાન દર્શન આનંદાદિ એની પર્યાયમાં આચ્છાદિત થઈ રહ્યા છે. જે થોડા ઘણા પ્રગટ રૂપ છે જ્ઞાનાદિ તે વિપરીતપણે પરણમી રહ્યા છે. ઉઘાડ જ્ઞાનાદિ છે પણ એને પરપણે જાણવામાં પરણમી રહ્યા છે. તમે જાણો કાંઈ અસ્તિત્વ ગુણાદિ તો નિર્મળ છે એ વાત અહીં લેવી નહીં. જે કંઈ વિકારપણે પરણમાં છે એ બધા વિકારપણે પરણમાં છે એમ લેવું. થોડા ઘણા કંઈક જે ઉઘાડ છે મિથ્યા દ્રષ્ટિને જ્ઞાનનો ઉઘાડ હોય છે દર્શન ઉપયોગનો કંઈક ઘણો, પણ એ વિપરીતપણે પડ્યું છે એનો વેપાર પર ઉપર છે સ્વ ઉપર. જેની પરણતિ રાગ આદિ પરણમી રહી છે અને જેની દશા વન્યપાપના વિકાર રૂપે થઈ રહી છે એકલી તે મિથ્યા દ્રષ્ટિ જીવોને અશુદ્ધ જીવ કહીએ. પર્યાયની અશુદ્ધતાના એકલા મલિનતાને કારણે તેને અશુદ્ધ જીવ. આ જીવ તત્વની વ્યાખ્યા કરે છે. સમજાણું કાય મિશ્ર જીવ જે જીવના સંકિતાદિ ગુણોની કેટલીક શક્તિ શું થઈ છે ગુણ એટલે પર્યાય, જેની સંકિતાદિ જ્ઞાનાદિ શાંતિઆદિ આનંદાદિની કેટલીક શક્તિ શું થઈ છે, જો કેટલીક શક્તિ શું થઈ છે એટલે પર્યાય, અથવા તેમાં પણ કંઈક મલિનતા રહી થઈ છે. શક્તિ શુદ્ધ થઈ છે તેથી એમાં કંઈક મલિનતા પણ રહી ગઈ છે. અર્થાત કોઈ જ્ઞાનાદિ ગુણોની કેટલીક શક્તિ શુદ્ધ થઈ છે, જ્ઞાન દર્શનાદિ બીજી બધી અશુદ્ધ રહી છે, કેટલીક ત્યાં અશુદ્ધ પણ છે. કેટલાક ગુણો શુદ્ધ થઈ રહ્યા છે ગુણ એટલી પર્યાય, એવી તો ગુણોની દશા થઈ છે અને જેની પરણતી પર્યાય શુદ્ધાશુદ્ધ રૂપે પરણવે છે એ ગુણોની દશા સમજે તો મોટો પર્યાય છે. પણ ગુણની વાત એના ગુણોમાંથી પર્યાય માં આવતી છે. જેની પરણતી શુદ્ધાશુદ્ધ રૂપે પરણવે છે તે જીવ શુદ્ધ અશુદ્ધ સ્વરૂપ મિશ્ર કહીએ. જો સમ્યક દ્રષ્ટિને અશુદ્ધ પરણતી છે એનો સ્વામી નથી, ખરેખર તો શુદ્ધ પરણતી જ એનું સ્વરૂપ છે. પણ અશુદ્ધ સાથે છે, તેથી મિશ્ર લઈને એની વાત કરી છે. સમ્યક દર્શનમાં તો સવિકલ્પ સહિત નથી જ, તો ના પાડી નઈ. એ દ્રષ્ટિમાં નિર્મળતામાં આત્માની સાથે વિકલ્પ સહિત છે આત્મા, એવું નથી માન્યું. વિકલ્પ સહિત છે માન્યું નથી, પણ ત્યાં અથિરતા અશુદ્ધતા છે એ અપેક્ષાએ કેટલીક નિર્મળ દશા અને કેટલીક મલિનતા એક સાથે ગણીને સંકિતીને મુનિને પણ મિશ્ર દશામાં ગણવામાં આવ્યા છે. સમજાય છે અમારે? કઈ કઈક સંગત દ્રષ્ટિ વ્યવહારથી મુક્ત છે રાગ આદિ વિકલ્પથી, વિકલ્પ સહિત જીવ છે જ નહીં. તમે એ જીવમાં વિકલ્પ સહિત માનતો નથી, જીવ વિકલ્પ સહિત છે તેમ અનુભવતો નથી. એટલે અનુભવમાં વિકલ્પપણું નથી, વિકલ્પપણું છે એક અશુદ્ધપણું, તેનાથી ભિન્નપણે પ્રણમે. પણ તેથી અહીંયા જણાવવું છે જીવ તત્વને એટલે અશુદ્ધ પરિણતિ પણ તેની છે એમ ગણીને તેને જીવ તત્વમાં મિશ્રપણું ગણવામાં આવ્યું. સમજાણું કાંઈ? કેક જીવ તો સંકેતી જ્ઞાતા દ્રષ્ટા છે, મને એકલો જ્ઞાતા દ્રષ્ટા છે, બરાબર એ બરાબર છે ને. આ મિશ્ર છે એ પણ બરાબર છે, એ વખતે પર્યાય ભણવી છે થોડી. એનો સ્વામી નથી, એનો ધણી નથી, તેની રૂચિ નથી, પણ છે ખરું એટલું બતાવવા મિશ્ર પણ ગણવામાં આવ્યું છે. સમજાણું કાંઈ? આ રીતે જીવનામનું તત્વ ત્રણ પ્રકાર છે. શુદ્ધ જીવની પરિપૂર્ણ પરિણતિ થઈ ગઈ જેની, કેવળ જ્ઞાનાદી. અશુદ્ધ તદ્દન પરિણતિ છે મિથ્યા દ્રષ્ટિની. સમ્યક દ્રષ્ટિથી માંડીને માર્માગનું સ્થાન સુધીમાં કેટલીક શુદ્ધ ને કેટલીક અશુદ્ધ છે તેને મિશ્રમાં ગણવામાં આવ્યા. સમજાણું કાંઈ? આવા જીવની જેમ છે તેમ તેની શ્રદ્ધામાં શ્રદ્ધા કરવી જોઈએ એમ કે છે. રસ્તાવર એ જીવ ક્યાં છે? છતાં એ જીવ ક્યાં છે? જ્ઞાન સ્વરૂપે જીવ છે, એની પરિણતિના પ્રકાર લીધા. ઠીક પૂછું, ત્રસ થવાને ભેદ તો આવે ને, પાંચ છે તેઠ ભેદ ને, જીવના પાંચ છે તેઠ ભેદ. હા તો એ જીવ તત્વના શુદ્ધપણાની પરિણતિ વાળું તત્વ, તદ્દન અશુદ્ધની પરિણતિ વાળું તત્વ અને મિશ્ર વાળું તત્વ, એને જીવ તત્વ કહેવામાં આવ્યું. જાણી તો ઉલટું તો અજીવ તત્વ છે, કાયા એ તો અજીવ તત્વ છે, શરીર તો અજીવ તત્વ. એટલે એને કેમ કેમ આવે જીવ તત્વમાં, એને કેમ મૂકવામાં આવે? શરીર જે છે એકન્દ્રીનું, બેન્દ્રીનું, ત્રણેન્દ્રી, ચૌરી, પછી તો અજીવ તત્વ છે, એ કઈ જીવ તત્વ નથી. હવે આવ્યું જો અજીવ તત્વ આવ્યું. જે ચેતના ગુણ રહી તે પૂદગલ, આ શરીર લ્યો, એકન્દ્રીનું શરીર, બેન્દ્રીનું શરીર, ત્રણેન્દ્રીનું સર, જળ જળ, ચેતના ગુણ રહી તે પૂદગલ, ધર્મ ધર્મ ને આકાશ અને કાળ, કાળ રૂપ પાંચ પ્રકારે છે. કાળ રૂપ એટલે કાળ અણુ, એક દ્રવ્ય ઉદગળ દ્રવ સ્પર્શ રસગંધ વર્ણ સંયુક્ત છે. રજકણો પૂદગળના રંગ ગંધ ને સ્પર્શ સહિત છે, એના ગુણ આવા હોય છે એમ કે છે. ચેતન છે ને, ચેતન સ્વરૂપ નથી, અચેતન છે, તો અચેતનમાં વર્ણ ગંધ ને સ્પર્શ સહિત છે. અણુ અને સ્કંદના ભેદથી બે પ્રકાર છે. ઉદગળમાં એક પરમાણુ અને સ્થૂળ ખંડ એમાં બે પ્રકારે, તેમાં જે એકાકી અવિભાગી પરમાણુ તેને અણુ કહીએ, એકલો રજકણ અવિભાગી જેના બે ભાગ ન થાય તેને પરમાણુ કહીએ, અણુ કહીએ, અનેક અણુ મળીને ખંડ થાય છે તેને ખંડ કહીએ. અણુ મળીને ખંડ થાય તેને ખંડ કહીએ. મિલન મિલન મિલાપથી થયો ને ખંડ, મિલાપથી ભાષા છે. શીખમાં એવું અન્યોન મળે છે પણ છતાં કોઈ ભેગા થતા નથી. અન્નો અવગાહ છે પંચાસ મિલન શબ્દ પીડ્યો મૂળ પાઠમાં. અન્યોન મળે છે પણ મળતા શબ્દ સંબંધ ભેગા થાય ક્ષેત્રે, છતાં એકબીજા પોતે દ્રવ પલટીને બીજું થતા નથી. મિલન શબ્દ છે, ઓલાની મિલીને વાંધો કરીશ. મળ્યા છે કે નહીં, મળ્યા છે કે નહીં, એમ મળ્યા એટલે એક જગ્યાએ એક ક્ષેત્ર આવે છે, બે હાલે તર બે એક હારે હાલે. એટલું તેને ખંડ કહીએ. અનેક અણુ મળીને ભેગા થાય તે અથવા પૂતગળ દ્રવ્યના છ ભેદ છે. પંચાસ શિકાય ની શૈલી તોળથો કાશ પાષણ આદિ જે છેદાયા ભેદાયા પછી મળે નહીં. જો મળે નહીં એટલે મળે કે છે, મળવા ઉપર મોટો વાંધો છે. એક શબ્દ ફરસનો વાંધો, ફરસો ફરસેનો વાંધો. જે કટકા થઈને પથ્થરના કે લાકડાના થયા પછી બે ભેગા થાય નહીં તેને થોડ થોડ પૂતગળ કહીએ. થોડ જે જળ દૂધ તેલ આદિ દ્રવ્ય પદાર્થોની જેમ દ્રવતા ઢીલા છીન ભીન થવા છતાં ફરી તૂટ જ મળી શકે, મળી શકે એનો અર્થ આમ સંયોગે ભેગા થાય તેને થૂળ કહીએ. હા તો એની મળે કટકા થયા અને તે જુદા રહ્યા, અહીં જુદા દ્રવ્યથી આમ જુદા પીડ્યા પાછા મળી જાય છે એને કારણે એમ કે છે. પણ અણી આમ જુદું પડી જાય થોડું છતાં મળી જાય એને કારણે, એવો જ એનો સ્વભાવ છે. ઓલા જુદા પીડ્યા અને ભેગા થાય નહીં એવો એનો એ સ્વભાવ છે. એટલે એને પ્રકાર લીધા થોડ 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 તરત જ મળી શકે તેને થૂળ કહીએ. તરત એટલે પાણીનું આમ કે ભેગું મળી જાય, આમ કે તરત મળી જાય. મેળવી મેળવી દે બીજો એમ નહીં, મળી જાય એની મેળા એમનામાં થૂળ કહેવામાં આવે. આમાં એકબીજા કે મેળવી દે એ વાત રહેતી નથી એમ કે છે. મળી જાય એનો એવો સ્વભાવ, થૂળ પૂતગળનો એવો એનો સ્વભાવ. થોડું સૂક્ષ્મ આતાપ ચાંદની રાતનો પ્રકાશ અંધકાર આદિ આંખથી દેખાય પણ પકડાય નહીં તેને થોડું સૂક્ષ્મ કહીએ. સૂક્ષ્મ થોડ શબ્દગંધાદિ, શબ્દગંધાદિ આંખથી ન દેખાય પણ અન્ન ઇન્દ્રિયથી જણાય, શબ્દ અંધળાય ગંધ સુગાય પકડાય નહીં. આંખથી ન દેખાય તેને થોડું સૂક્ષ્મ થોડું કહીએ. સૂક્ષ્મ જે ઘણા પરમાણુઓનો ખંડ છે પણ ઇન્દ્રિયગમ નથી તેને સૂક્ષ્મ કહીએ. સૂક્ષ્મ સૂક્ષ્મ બહુ ઝીણા સૂક્ષ્મ ખંડ અથવા પરમાણુને સૂક્ષ્મ સૂક્ષ્મ કહીએ. આ તો પૂતગળના જ આવા પ્રકાર છે કે છે, એમ કોઈ ક્રિયા ને કોઈથી થાય એમ છે. પૂતગળના જ આવા છ પ્રકારના સ્વભાવ છે તેને પૂતગળ કહીએ. આવા સ્વભાવ વાળાને પૂતગળ, એ સ્વભાવ વાળો બીજો કોઈ એમાં મેળવી દે ભેગણ કહી દે છોડી દે એમ છે નહીં. આ રીતે આ લોકમાં ઘણો ફેલાવો આ પૂતગળ દ્રવ્યનો છે. જાજુ તો એ દેખાય છે ને જ્યાં ત્યાં બધું પૂતગળ પૂતગળ છ પ્રકારના. એને લઈને પૂતગળનું મળવું ગણવું જણવું છૂટવું ભૂલવું બધું પૂતગળની ક્રિયા, એમાં આત્માનો કઈ અધિકાર. ધર્મેન્દ્ર જીવને પૂતગળોને ગતિ કરવામાં સહકારી ગુણ સંયુક્ત લોક પ્રમાણ એક દેવ છે. જીવને પરમાણુ ગતિ કરે પોતાના કારણે સ્વયં ગતિ કરતાને સહકારી, જો ગતિ કરવામાં ગતિ કરે છે એમાં સહકારી સાથે એક સહકારી ગુણ સંયુક્ત લોક પ્રમાણ એક દ્રવ્ય છે ગતિમાં. ગતિ કરવામાં સહકારી. કીધું ઓલા ગતિ કરે છે ને ઓલું ગતિ કરવામાં સહકારી, ગતિ કરે છે અને ઓલો ગતિ કરવામાં સહકારી સાથે છે. ધર્મદ્ર જીવ અને પુદગલને સ્થિતિ કરવામાં સહકારી ગુણ સંયુક્ત સાથે સ્થિતિ કરે છે પોતે પોતાથી, સાથે સહકારી સ્થિતિ ગુણનું નિમિત્તપણે લોક પ્રમાણિક દ્રવ્ય છે. જો આ સર્વજ્ઞ સિવાય આવા તત્વો બીજે હોય નહીં અને એ તત્વાર્થમાં આ બધા ભળી જાય છે એવી તત્વાર્થ શ્રદ્ધા ને હોવું. આકાશ સર્વદ્રવ્યોને અવગાહન હેતુ તો લક્ષણ સંયુક્ત, બધા દ્રવ્યોને રહેવા માટે અવગાહ આપે એવા લક્ષણ વાવ, લોક અલોક પ્રમાણ એક દ્રવ્ય છે. લોક અલોક પ્રમાણે વસ્તુ એક જ છે, બે નથી. લોક અલોક ભાગ ભલે પડ્યા, ક્ષેત્રની પદવી પોતે ભાગ પડતા. જ્યાં સર્વદ્રવ્યો પ્રાપ્ત થાય તેને લોક, જ્યાં કેવળ એક આકાશ જ છે તેને અલોક કહીએ. બંનેની સત્તા જુદી નથી, આકાશની સત્તા એક જ, લોક અલોકની આકાશ સત્તા એક જ છે. સર્વદ્રવ્યોને વર્તના હેતુત્વ લક્ષણ સંયુક્ત, બધા દ્રવ્યને વર્તાવાના હેતુવાળા લક્ષણ સહિત લોકના એક એક પ્રદેશ ઉપર સ્થિત એક એક પ્રદેશ માત્ર અસંખ્યા દ્રવ્ય છે. લોકના આકાશ પ્રદેશ જેટલા અસંખ્યાતા કાળાનું છે, તેના પરિણામના નિમિત્તે સમય આવળી આદિ વ્યવહાર કાળ છે. તેના પરિણામ કાળના પરિણામ નિમિત્તે એનો વ્યવહાર કાળ છે. આ રીતે જીવદ્રવ્ય સહિત સદ્રવ્ય જાણવા, કાળને બહુ પ્રદેશ નથી, ભેગા થતા નથી, તેથી કાળ સિવાય પંચાસ શિકાય કહીએ તેમાં જીવ તત્વને પુદગલ જીવ તત્વના પરસ્પર સંબંધી પાંચ તત્વ થાય તેની વાત કરે છે. જીવ તત્વ અને અજીવ તત્વના સંબંધથી પાંચ પર્યાયો વચમાં ઉભી થાય છે. બે દ્રવ્યો નથી, પાંચ પર્યાય છે. આ બે દ્રવ્ય છે. આમાં અલ્લીશે આવે તેની વાત છે. એવી વાત આશ્રમ તો જીવના રાગાદી પરિણામથી એને ભાવ આશ્રમ, પણ એને અહીં નથી કહેતા. યોગ દ્વારા આવતા પુદગળના આગમનને આશ્રમ તત્વ કહીએ, એટલે પરમાણુ આવે એને આશ્રમ તત્વ કરવામાં ભાવ આશ્રમ તો આ છે. જીવના રાગાદી પરિણામ છે ભાવ આશ્રમ, એનું નિમિત્ત છે. નવા રચકનો આવે તે દ્રવ આશ્રમ, તેને પુદગળના આગમન આશ્રમ, એને તેને આશ્રમ કહી અહીં પાડ્યું છે. પુદગળને આશ્રમ કહ્યું, નહીં તો આ ભાવ આશ્રમ જીવના પરિણામ મને કીધું જોઈએ. પશુ મિશ્ર મારે કહેતો ને સમજાણું કાંઈ શું કહ્યું? આશ્રમ તત્વ કહ્યું, એટલે પૂદગળ આવે એને કહેવામાં આવ્યું છે. જીવના પુણપાપના પરિણામથી એક વાર યોગ દ્વારા, એટલે કસાયન યોગ બે, પુણપાપના વિકાર દ્વારા, વિકારથી અને યોગ દ્વારા બે લીધા, કસાય અને યોગ દ્વારા આવતા ભૂતગણના આગમનને આશ્રવ તત્વ કહેવાય છે. ભૂતગણને લીધું આશ્રવ તત્વ. શું કીધું? એ વિશે લીધી મન તત્વ એમાં ઈ લીધું. જીવને અશુદ્ધતાના નિમિત્તે આત્મામાં જેટલા પુણપાપના મેલ પરિણામ ઇચ્છાદાદીના થાય તેના નિમિત્તે આવેલા નવા પુદગળોનું જ્ઞાનાવરણાદી રૂપ પોતાની સ્થિતિ, જ્ઞાનાવરણાદી આઠ કર્મ એની પોતાની સ્થિતિ જોઈ, પોતાની સ્થિતિ અને રસ સંયુક્ત પ્રદેશો સાથે રસ અનુભવ. જ્ઞાનાવરણાદી એટલે પ્રકૃતિ આવી ગઈ, એની સ્થિતિ આવી, રસ આવ્યો, પ્રદેશ આવ્યો, ક્યારે આવી ગયા? સમજાણું કાંઈ? જીવને જેટલી મલિનતાના પરિણામ થાય તેના નિમિત્તે આવેલા પુદગળોનું જ્ઞાનાવરણાદીનો પ્રકૃતિ રૂપ થયો, એની સ્થિતિ થઈ, એનો રસ થયો, એના પ્રદેશો થયા, જ્યારે આવી ગયા? પ્રકૃતિ સ્થિતિ પ્રદેશ અનુભવ પ્રદેશો રસય પ્રદેશો સાથે સંબંધરૂપ થવો તે બંધતત્વ કહીએ. ઉદગળનું પ્રકૃતિ સ્થિતિ નવા પ્રદેશનું બંધ થવું એને બંધતત્વ કહીએ એમ કહેતા છો. જળને બંધતત્વ અશુદ્ધતાના પરિણામે ભાવ બનશે અને એને મૂળ અહીં સુધી હું જીવનો સ્વરૂપ નથી ને એટલે અહીં આ તત્વ અહીં નાખ્યું બધું બંધી અશુદ્ધિ અશુદ્ધ ભણવાનું છે. સંવર તત્વ રાગા જીવના રાગાદી પરિણામના અભાવથી સંવર તત્વ એને કહીએ કે જીવમાં પુણ્ય પાપના પરિણામનો અભાવ એને સંવર કહીએ. શુદ્ધ પરિણામને સંવર કહીએ. શુભ દયાદાન વ્રતાદિ શુભ છે એ કઈ સંવર નથી. એ આશ્રમ ભાવાશ્રમ છે. ભાવાશ્રમથી નવાદરે આશ્રમ આવે છે. સમજાણું? જીવના રાગ દ્વેષાદિ પરિણામના અભાવથી શુદ્ધ પરિણામથી અશુદ્ધ ઉદગળોનું નામ તેને સમર કહીએ. એની વાત કરી નથી પડી ફરતી. અહીં રાગ દ્વેષના પરિણામ નહોતા તેથી ત્યાં પુદગળનું આવવું નહોતું તેને દ્રવ્ય સમર કહેવામાં આ ભાવ સ્મરાય છે. સમર એને કહ્યો આ દયાદાન વ્રત ને ભક્તિ ની સમર નથી. એ તો આશ્રવ ભાવ છે, વિકલ્પ ભાવ છે. એનાથી તો નવા આવરણો ને નિમિત્ત થાય છે ભાવ. આ તો રાગ દ્વેષનો ભાવ શુદ્ધ ચૈતન્ય સ્વભાવની શુદ્ધ પરિણતિ જે સંવર રૂપ છે એના નિમિત્તમાં નવા આવરણોનું નવા મૂળ પુદગોળોનું એને દ્રવ સંવર કહેવામાં આવે. એવા સંવરની વ્યાખ્યા આવી મંગીરામજી કો આ સમય કરીને ભાઈ આપણો અહીં સંવર કરીએ છીએ એમ નહીં એમ કે છે. સમય માટે સમય કોને અહીં તો અંતરમાં શુદ્ધ ચૈતન્યનો સ્વભાવ તેને શુભ શુભ વિકલ્પ જે દયાદામના છે એનાથી રહી સ્વરૂપની અંતરમાં સ્થિરતાના પરિણામ રાગાદી રહિતના તેને ભાવ સંવર કહેવામાં આવે. અહીં તો ઓલો શુભ ભાવ સંવર માને એટલે કે છે કે જે તત્વ જેવું છે એને માન્યો બીજાના ભાવને બીજામાં લઈ ગયો. દયાદાન વ્રત ભક્તિ નમો કારણ વસ્મન આદિ છે એ બધો શુભ ભાવ છે, આશ્રવ છે. એને સંવર ને નિદ્રામ ધર્મ માને છે. સત્વાર શ્રદ્ધાનું જ વિપરીત છે. નિર્દ્રા તત્વ જીવના શુદ્ધ ઉપયોગના બળથી લ્યો જો શુભ ઉપયોગ જે દયાદાન છે નિદ્રાનું કારણ નથી બંધનું કારણ છે આશ્રમ. શુદ્ધ ઉપયોગ શુભ ને અશુભ રાગ રહિત આત્માના પવિત્ર પરિણામ શુદ્ધ જેવું પવિત્ર છે તેવા જ શુદ્ધ ઉપયોગના પવિત્ર પરિણામ દ્વારા એના બળથી પૂર્વે બંધાયેલા કર્મોનો હું તો કર્મ થયું પડી બધી વાત. પૂર્વે બંધાયેલા કર્મોનો એક દેશ નાશ થવો તેને સંભરપૂર્વક નિદ્રા કહીએ છીએ. બે પ્રકાર વણવા છે એટલે સંભરપૂર્વક નિદ્રા કીધી. બે પ્રકાર વણવો છે ખરા ને? આત્મામાં શુદ્ધ સ્વરૂપ એનો ઉપયોગ શુદ્ધ દયાદાન નામ સ્મરણ ભક્તિ આદિના વિકલ્પ રહિત શુદ્ધ ચૈતન્યનો નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ એના બળથી પૂર્વે બંધાયેલા કર્મોનો એક દેશ નાશ થવો જો આના બળથી એક દેશ નાશ થવો આશા તો શું કરી દો નાશ તો એને કારણે થાય છે. જાણું કાંઈ અહીંયા પરિણામનો ભાવ નહીં આવવાના હતા ત્યારે નિમિત્ત થયું. યુગ દ્વારા આવવાના પુદગળો એને કારણે આવ્યા સમજાય છે. અહીં તો કે શુદ્ધ ઉપયોગના બળથી પૂર્વે બાંધેલા કર્મનો એક દેશનો નાશ શું કહ્યું? આમાં શુદ્ધ ઉપયોગના બળથી કર્મનો નાશ થાય છે કહ્યું છે. આત્મા એનો નાશ કરે છે નહીં? મોત થયું ને, સદુપયોગ નું મોત ક્યાં રહ્યું? નિમિત્ત બને પૂર્વે બંધાયેલા કર્મનો એક દેશ નાશ થવાની યોગ્યતા એને કારણે ત્યાં થઈ. તેને સંબર પૂર્વક નિદ્રા કહે છે. નિદ્રાના બે ભેદ પાડવા છે ને, એથી સમૂચે પાદરી નિદ્રા નથી દીધી. એને સંબર પૂર્વક સમ્યક દર્શન જ્ઞાનના સંબર પૂર્વક શુદ્ધ સ્વરૂપની ઉપયોગ દ્વારા દેશ એક ભાગથી કર્મનું ફરવું તેને સંબર પૂર્વક નિદ્રા કહે. બીજી કર્મ ફળને ભોગવીને નિદ્રા કરવામાં આવે થી નિદ્રા મોક્ષ આપે નહીં. અમથા કર્મ નો ઉદય આવે ને ખાઈ જાય ને નિદ્રા કહેવામાં આવે નહીં. બધાને કર્મ નો ઉદય આવે ને ખાઈ જાય છે બધાને, અને શુદ્ધ ઉપયોગ ની બહુ થઈને જે ખરે એને આ નિદ્રા તત્વ ગણવામાં આવ્યો. હું અપવાસ કરીને નિદ્રા થાય એ કે છે કે ના એ નિદ્રા નથી એમ કે છે. એમાં આવ્યું નથી આ કર્મફળ ને ભોગ નિદ્રા, તો કર્મફળ સમર્પણ નિદ્રા ક્યાં થઈ ગયા? અપવાસ કર્યો એટલે સમ્યક દર્શન નું ભાન તો નથી, શુદ્ધ ચૈતન્ય નું ભાન નથી, ત્યાં અપવાસ ક્યાંથી નિદ્રા કરતો હતો? હે, ક્યાં તો શુદ્ધ ધૂળમાં થઈ રાગ ની મંદતા કદાચ કરી હોય તો પુન થાય. શુદ્ધ સ્વભાવની અંતર દ્રષ્ટિની તો ખબર નથી. જાણું કાંઈ એ ઠીક ને, સંવર પૂર્વક નિદ્રા સમ્યક દર્શન પૂર્વકની શુદ્ધતા એ ખરેખર નિદ્રા કહેવાય. એક એક તત્વમાં એકનું બીજામાં ખટવી નાખે તો તત્વાર સદન વિપરીત છે એમ કે છે. હજી પહેલો જ પાયો જેનો ખોટો એને કોઈ સાચું જ્ઞાન ને શાંત ચારિત્ર બારિત્ર હોય કર્મફળને ભોગવીને એટલે વિપાક નિદ્રા કરવામાં આવે તે નિદ્રા મોક્ષ ને આપે નહીં. કોઈ અવિપાક નિદ્રા કીધી, અવિપાક એમ કે સમજાવી દીધું ભાઈ. મોક્ષ તત્વ સરથા કર્મ નો નાશ થતા નથી પડ્યું છે, નથી પડ્યું છે ને અહીંથી આશ્રમ બનવું પડ્યું, અહીં નાશ થતો પડ્યો. જીવનો નિજભાવ પ્રગટ થવો તેને મોક્ષ કહીએ. સર્વકર્મ નો નાશ થતા જીવના પરિણામમાં જે પ્રગટ થવો તેને મોક્ષ, નહીં તો પેલા કર્મ છૂટ્યા તેને મોક્ષ એમ ન લીધું. ત્યાં એમ લીધું કર્મ નો નાશ થતા જીવનો નિજ ભાવ શુદ્ધ અનંત કેવળ જ્ઞાન આદિ નિર્મળ પરિણામ પ્રગટ થાય તેને મોક્ષ કહીએ. મોક્ષ શું છે? જીવનો નિજ ભાવ પ્રગટ થવો એ મોક્ષ. નિજ ભાવ અંતર મોક્ષ સ્વરૂપ શુદ્ધ તો હતો, એને પ્રગટ થવો તેને મોક્ષ કહેવામાં આવે. મોક્ષની વ્યાખ્યા કરી. જીવમાં મોક્ષ સ્વરૂપ તો તત્વ ભાવ તો ત્રિકાળ હતો જ, મોક્ષ સ્વરૂપ ભાવ મોક્ષ તો સદા હતો. એની શક્તિમાંથી વ્યક્તતા નિજ ભાવની પૂર્ણ વ્યક્તતા પ્રગટ થવી તેને મોક્ષ કહે છે. દ્રવ્ય કયું? દ્રવ્યનો ભાવ શક્તિરૂપ ટીકાવ મુક્ત રૂપ હતો કયો? એનાથી પ્રગટ અવસ્થા દ્રવગુણ પરિય ત્રણે. સમજાણું કાંઈ? જીવનો નિજ ભાવ પ્રગટ થાય એમ કહી ને, જીવ પોતે પદાર્થ એનો નિજ ભાવ તો જ્ઞાયક ભાવ ત્રિકાળ શુદ્ધ છે, એ મોક્ષ સ્વરૂપ જ છે શક્તિ. એનો નિજ ભાવ પ્રગટ થવો, નિજ ભાવ હતો તેને પર્યાયમાં પ્રગટ થવો, જીવ વસ્તુ એનો નિજ ભાવ જ્ઞાયક શુદ્ધ ત્રિકાળ એવી પર્યાયમાં પ્રગટ થવું પૂર્ણ શુદ્ધ તેને મોક્ષ કહે. એવો ખૂબ જ કેવી અમારી છે. સમજાણું કાંઈ? કર્મનો નાશ થતા એ પણ બતાવી નિમિત્તવાળાનો અભાવ થયો. અહીં દ્રવ જીવ એની શક્તિ ટીકા મુક્ત સ્વરૂપ એની અંતરમાં વ્યક્તતા પર્યાયમાં પૂર્ણ શુદ્ધતા થઈ તેને મોક્ષ તત્વ કહીએ. કર્મનો અભાવ પણ એ પણ બતાવ્યું. આ સાત તત્વાર જાણવા, પુણ્ય પાપ આશ્રવાદીના ભેદ છે. ત્યારે કે અમે પુણ્ય પાપ કેમ ના આવ્યા, એ આશ્રવ ના ભેદ છે. મારી ગયા તો માટી જુદા કયા નથી. આ રીતે આ તત્વાર્થનું સિદ્ધાંત એ સમ્યક દર્શનનું લક્ષણ કહીએ. બોલો તો ને બહુ. જીવાદી તત્વાનામ જીવાદીનામ તત્વાર્થનામ સદૈવ કર્તવ્ય. ખુલાસો કરે હાથીનો. હવે પ્રશ્ન થયો, આ લક્ષણમાં અવ્યાપ્તિ દોષ આવે છે એટલે કે તે સમ્યક દ્રષ્ટિ જીવમાં બધે આ વ્યાપે છે આવું લક્ષણ એ હું બંધ બેસતો નથી. કેવી રીતે? જે સમયે સમ્યક દ્રષ્ટિ વિષય કષાયની તીવ્રતા રૂપે પ્રણમે ત્યારે એને આ સમ્યક દર્શનનું ક્યાં પ્રતીત છે એમ કે લક્ષણ ક્યાં છે ત્યાં એમ કે છે. જ્યારે સમ્યક દ્રષ્ટિ વિષય કષાયની તીવ્રતા રૂપે પ્રણમે છે ત્યારે એવું સિદ્ધાંત ક્યાં હોય છે? પ્રશ્ન સમજાણો શિષનો. તમે કહો છો તત્વાર સિદ્ધાંત સમ્યક દર્શનમાં આત્માનું નિર્મળ રૂપ, તો જયારે સમ્યક દ્રષ્ટિ વિષય કષાયમાં પ્રવર્તે શુભ શુભ પરિણામમાં ત્યારે એ સિદ્ધાંત ક્યાં હોય છે? એને એ વખતે સિદ્ધાંત ક્યાં હોય છે? કારણ કે વિષય કષાયમાં તો પ્રવર્તે છે એને આ શ્રદ્ધા ક્યાં રહે છે એમ પૂછે છે. લક્ષણ તો એવું કહેવું જોઈએ કે સર્વ લક્ષમાં તો તે સદાકા હોય. લક્ષણ તો એવું કહેવું જોઈએ જે સર્વ લક્ષમાં જેને તે લક્ષણ લક્ષને બતાવે એમાં સદાકા હોય. સમ્યક દ્રષ્ટિ જયારે લડાઈમાં હોય ભોગમાં હોય વિષયમાં હોય ત્યારે આ શ્રદ્ધા ક્યાં છે? ત્યાં હોય તો આમાં પ્રવર્તે શું કરવા કે જેને પાપ માને જેને આશ્રમ માને પ્રવર્તે શું કરવા એમ. સમજાણું કાંઈ? ઉત્તર, જીવના બે ભાવ છે. જીવમાં બે પ્રકારના ભાવ છે, એક શ્રદ્ધાનુરૂપ ભાવ, એક બીજો પરિણમનરૂપ ભાવ. શ્રદ્ધાનું પરિણમન તો કહેશે આગળ, પણ અહીં પરિણમન સારી તરફની અપેક્ષા લેવું છે, નહીં પરિણમ તો કહેશે આગળ. સમજાણું? જીવમાં બે પ્રકારના ભાવ છે, એક શ્રદ્ધાનુરૂપ, બીજો પરિણમનરૂપ. શ્રદ્ધાનુરૂપ સમ્યકત્વનું લક્ષણ છે. શ્રદ્ધા તો સમ્યકત્વનું લક્ષણ છે. સાત તત્વનું જેવું સ્વરૂપ છે તેવું એકબીજામાં ભેળવ્યા વિના વાસ્તવિક જેવું છે તેવી પ્રતીત શ્રદ્ધા એ તો સમ્યક દર્શનનું બરાબર લક્ષણ. પરિણામરૂપ ચારિત્રનું લક્ષણ છે. અહીં પરિણામ ચારિત્રની અપેક્ષા લેવા છે. આગળ તો શ્રદ્ધાનું પરિણામ કહે છે, આગળ નિરંતર રહે છે. સમજાણું કાંઈ? એવું પરિણામ નિરંતર રહેશે એમ કહે છે. સમ્યક દર્શન ને તત્વાર શ્રદ્ધા સમ્યક દર્શન પરિણામ તો નિબાધપણે નિરંતર જ છે એમ કે સાધો. બોલે બીજે પાને, બીજે પાને છે. સમજાણું કારણ અહીં બોલે ચારિત્ર શ્રદ્ધાંતરૂપ પરિણમને થી આ એક ચારિત્રનું વિષય કષાયમાં પરણવે છે એ ભિન્ન છે એમ બતાવવા આટલા વાત લીધી છે. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિ વિષય કષાયના પરિણામરૂપ થયો છે. જોયું એ બતાવું માટે સમ્યક દ્રષ્ટિ આત્માની શ્રદ્ધા છે બરાબર, પુણ્ય પાપની શ્રદ્ધા છે, શ્રદ્ધા બરાબર છે, છતાં એ વિષય કષાયના પરિણામરૂપ થયો છે. ભોગની વાસના કે કષાયની વાસના લડાઈમાં પરિણમન થયો છે. શ્રદ્ધાનમાં પ્રતીતિ યથાવત છે. વિષય કષાયના પરિણામરૂપ પર્યાયરૂપ બદલવારૂપ ભાવ થયો છે, છતાં શ્રદ્ધાનમાં પ્રતીત યથાવત છે. જેમ જો એક શબ્દ શબ્દ મેળવશે ન્યાય ન્યાય હારી જેમ નોકર શેઠનો ચાકર છે તેના અંતરંગમાં એવી પ્રતીતિ છે કે આ બધું શેઠનું કાર્ય છે નોકર શેઠનો ચાકર છે એક વાત તેના અંતરંગમાં એવી પ્રતીતિ છે કે આ બધું શેઠનું કાર્ય છે ધંધાદી મારું ઘર જુદું છે બરાબર છે નોકર ને જાણી મારું ઘર પરિણામો વડે તો શેઠના કામમાં પ્રવર્તે છે ભાષા જુઓ એ પ્રમાણે અમને ખોટ જાય અમારા એમ કે છે તે શેઠના કામને મારું મારું કહે છે મારા કામ છે અમારે ભરવા પડે છે અમારે ખોટ જાય છે અમારે નફો જાય છે એમ બધું બોલે નફો કે ખૂટ જાય ત્યાં હર્ષો પણ કરે છે કોણ નોકર 5000 જાય તો નોકર ને કરી અમારે હમણાં 5000 ખૂટ બી જાય 5000 નફો પણ અમારે છે તે પ્રતીતિને વારંવાર સંભાળતો પણ નથી જુદો છો ઘરનો છો આ મારું એવી પ્રતીતિને સંભાળતો નથી એમ કે છો સંભાળતો નથી પ્રતીતિ નથી એમની પ્રતીતિને સંભાળતો નથી એમ કહેવા માંગે તે પ્રતીતિને એટલે મારું ઘર જુદું છે ને આ જુદું છે એવી પ્રતીતિને વારંવાર સંભાળતો પણ નથી પણ જયારે તે શેઠનો ને પોતાનો હિસાબ કરે ત્યારે જેવી પ્રતીતિ અંતરંગમાં હતી તે પ્રગટ કરે છે અંદરમાં હતી કે ભાઈ આ નફો ખોટો મારો નથી મારે પૈસા 2000 પગાર થી મળવાનો છે બીજું કઈ છે જેવી પ્રતીતિ પ્રગટ કરે છે શેઠના કાર્યમાં પ્રવર્તન શેઠના કાર્યમાં પ્રવર્તન તે શક્તિ પ્રતીતિ ઉભે છે શેઠના કાર્યમાં પ્રવર્તન તે હું જુદો મારું ઘર છે એવી એની પ્રતીતિ શક્તિ રૂપે રહે ટોળી ટોળી ને શબ્દ મૂક્યા છે એ પ્રત્યર્તા તે શક્તિ પ્રતીતિ રૂપે છે શક્તિ ઓલી કોણ પહોંચી પ્રતીત રૂપ અંદર શક્તિ પ્રતીત રૂપે છે આમ ક્યાં પ્રગટ પરિણામ રૂપ ક્યાં છે બહારમાં પરિણામ બીજા છે અમારા છે ને તારા છે એમ કરે છે ને એ શક્તિ પ્રતીત રૂપ રહે છે એમ કીધું ને પ્રવર્તા તે શક્તિ પ્રતીત રૂપ કોણ ઓલી હું જુદો છું એવી શક્તિ એ માનતા નહીં માનતાની શક્તિ પ્રતિ શક્તિ દ્રવ રૂપની વાત નથી પ્રગટ થઈ એની વાત છે અહીંયા પ્રતીતિની શક્તિ પ્રતીતિ રૂપ રહે છે પ્રતીતિની શક્તિમાં સંભાળતો નથી હું કે આ થવા એમ કે છે જ્ઞાન યાદ નથી કરતા એમ કેવું છે કદાચ જો તે શેઠનું ધન ચોરીને આ એક ખૂબી કે છે ભાઈ એ શેઠનું ધન ચોરીને તેને પોતાનું જાણે તો તેને અપરાધી કહીએ સમજાણો વળી તે નોકર શેઠની નોકરીને પરાધીન તે નોકર શેઠની નોકરીને પરાધીન દુઃખદાયક જાણે છે પરંતુ પોતાના ધનના બળ વિના જો દરેક મેળ છે સંકી છે પોતાના ધનના બળ વિના આજીવિકાવશ તેના કામમાં પ્રવર્તે છે એમ જ્ઞાની કર્મના ઉદયને ભોગવે છે ન્યાય આપશે એમ જ્ઞાની કર્મના ઉદયમાં પ્રણમે છે રાગમાં એમ કે છે એની વાત સારી એના અંતરંગમાં એવી પ્રતીત છે કે આ બધો દેખાવનો ઠાઠ છે સમજાણું કઈ મારું સ્વરૂપ જુદું છે હું તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ મારું બધા રાગની પરિણતિથી આ બધાથી જુદો ઘણી થયો જ નથી અંદરમાં કે છે કે બહારથી બોલે અંદરમાં છે નહીં એમ કે પ્રતીતમાં નથી પરિણામો વળી ઉદય ભાવોમાં પ્રણમે છે પર્યાય માં રાગ આદિ ભાવે સમિકિતિ પ્રણમે છે. ઉદયના સંબંધને કારણે મારું મારું પણ કહે છે. ઉદયના સંબંધને કારણે આ મારા દીકરા, આ મારું શરીર, આમ એમ ભાષા કહે છે. ઈષ્ટનિષ્ઠમાં હર્ષ વિષાદ પણ કરે છે. અનુકૂળ પ્રતિકૂળમાં જરી રાગ દ્વેષ પણ હર્ષો પણ થાય છે, વિષાદ પણ કરે છે, એનો અર્થ થાય છે. એમ તે પોતાની પ્રતીતિને વારમાં સંભાળતો પણ નથી. જુઓ, કોઈ સંભાળતો નથી ને. એમ હું શુદ્ધ છું, બોલો નોકર છું, મારું ઘર ભીમ છે, સંભાળતો નથી. એમાં હું સંકેતી છું, વારમાં પ્રતીતિ સંભાળતો નથી. પણ જે વખતે તે કર્મને પોતાના સ્વરૂપનો વિચાર કરે, બોલો શેઠ ને બેને જયારે પતાવવા માંગે છે ને, જયારે આ પૈસા તમારા ના મારા, તે કર્મને પોતાના સ્વરૂપ વિચાર કરે ત્યારે જેવી પ્રતીતિ અંતરમાં હતી તેવી પ્રગટ કરે છે. રાગ મારું સ્વરૂપ નહીં, પુન મારું સ્વરૂપ નહીં, પુન બંધન મારું નહીં, એના ફળ મારા નહીં. સમજાણું કે હાય વળીથી કર્મના ઉદયમાં તે પ્રતીતિ શક્તિરૂપ રહે છે. જેવું આવ્યું એટલે અમે શક્તિરૂપ પ્રતીતિ શક્તિરૂપ છે. એ તો એનું છે. કર્મના ઉદયમાં તે કર્મના પ્રણમન કાળે, રાગના પ્રણમન કાળે તે પ્રતીતિ શક્તિરૂપ પ્રતીતમાં પડી છે એમ કે છે. તે કદી પણ તે કર્મના ઉદયને સદ્ધાનમાં બોલો ચોર નથી થતો કોકનું લઈને શેઠનું. એમાં કર્મના ઉદયને સદ્ધાનમાં પોતાનો જાણે તો તેને મીઠાથી કહીએ. બોલો ગુનેગાર છે ને, એમ લક્ષ્મી લઈએ કે પાંચ પૈસા ખંડી. એમ કર્મના ઉદયના ભાવને, પુણ્યપાપના ભાવને, શરીરના ફળને, બહારના ફળને સદ્ધાનમાં પોતાના જાણતો નથી, પોતાના જાણે તો તેને મિથ્યાથી કહીએ. જેમ એનો ચોર કહીએ, મને મિથ્યા કહીએ. કોણ જાણું કાંઈ એવા સદ્ધાનમાં અને પરિણમનમાં બે આંતરો સંકીતીને હોય એમ કે છે. નોકર બોલે છે એ પ્રમાણે બોલે. આ છે જેમ બોલે અમારા દીકરા છે, અમારે વેપાર છે, સંકીતિ બોલે છે. સદ્ધાનમાં આખો આંતરો પૂર્વ ને પશ્ચિમ જેટલો લઈ લે ને તો એને પોતાને મીઠાથી કહી. સમજાણો વિશેષ વાત આવે છે ભાઈ.